અને તે સમુદ્રને કાંઠે ફરી બોધ કરવા લાગ્યો અને અતિ ઘણા લોક એકઠા થયા હતા માટે તે સમુદ્રમાં હોડી પર ચડીને બેઠો અને બધા લોક સમુદ્રની પાસે જમીન પર હતા અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણો બોધ કર્યો અને તેના બોધમાં તેણે તેઓને કહ્યું, સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો અને એમ થયું કે તે વાવતો હતો ત્યારે કેટલાક બી રસ્તાની કોરે પડ્યા ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા અને બીજા પથ્થરવાળી ભોંયમાં પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને ભોંય ઊંડી ન હતી, પણ તે તરત ઉગી નીકળ્યા અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા અને તેને જળ ન હતી માટે તે સુકાઈ ગયા અને બીજા કાંટાના જાળામાં પડ્યા અને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યા અને તેણે ફળ ન આપ્યું અને બીજા સારી ભોયમાં પડ્યા અને તેણે ઉગનારું તથા વધનારું ફળ આપ્યું, 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપ્યા. અને તેણે તેઓને કહ્યું કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. અને જ્યારે તે એકાંતમાં હતો ત્યારે 12 શિષ્યો સુદ્ધા જેઓ તેની પાસે હતા તેઓએ તેને એ દ્રષ્ટાંતો વિશે પૂછ્યું. ને તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યનો મર્મ તમને અપાયો છે, પણ જેઓ બહારના છે તેઓને સર્વ વાતો દ્રષ્ટાંતોમાં અપાય છે, એ માટે કે તેઓ જોતા જુએ પણ જાણે નહીં અને સાંભળતા સાંભળે પણ સમજે નહીં, રખે ને તેઓ ફરે ને તેઓને પાપની માફી મળે. અને તે તેઓને કહે છે કે શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી? તો સર્વ દ્રષ્ટાંતો શી રીતે સમજશો? વાવનાર વચન વાવે છે. રસ્તાની કોર પરના એ છે કે જ્યાં વચન વવાય છે ને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. અને એમ જ જેઓ પથ્થરવાળી ભોંયમાં વવાયેલા તેઓ એ છે કે જેઓ વચન સાંભળીને તરત હરખથી તે માની લે છે અને તેમના પોતામાં જળ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે. પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે. અને બીજા જે કાંટાઓમાં વવાયેલા છે તે એ છે કે જેઓએ વચન સાંભળ્યું પણ આ કાળની ચિંતાઓ તથા દોલતની માયા તથા બીજી વસ્તુઓનો લોભ તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે ને તે નિષ્ફળ થાય છે. અને જેઓ સારી ભોંયમાં વવાયેલા તેઓ એ છે કે જેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે ને 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપે છે. અને તેણે કહ્યું કે દેવના રાજ્યને શાની સાથે સરખાવીએ અથવા તેને શાની ઉપમા આપીએ? તે તો રાઈના દાણાના જેવું છે. ભોંયમાં તે વવાય છે ત્યારે પૃથ્વી પરના સર્વ બી કરતા તે નાનું છે, પણ વાવ્યા પછી તે ઉગી નીકળે છે ને સર્વ છોડવા કરતા મોટું થાય છે ને તેને એવી મોટી ડાળી પણ થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે. અને એવા ઘણા દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતો હતો ને દ્રષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતો ન હતો, પણ પોતાના શિષ્યોને એકાંતમાં તે સર્વ વાતોનો ખુલાસો કરતો. અને તે દહાડે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે આપણે પેલે પાર જઈએ. અને લોકને મૂકીને તે હતો એમને એમ તેઓ તેની પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી અને પવનનું મોટું તોફાન થયું ને હોડીમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તે ભરાઈ જવા લાગી. અને ડબુસાએ ઓશિકા પર માથું ટેકવીને તે ઊંઘતો હતો અને તેઓ તેને જગાડીને કહે છે કે ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તને શું કઈ ચિંતા નથી? અને તેણે ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે છાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો ને મહા શાંતિ થઈ. અને તેણે તેઓને કહ્યું કે તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ એ વિશ્વાસ નથી? અને તેઓ બહુ બીધા તથા માહોમાહે બોલ્યા કે આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?